बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नारायण मुनि देव की जय। विदुर जी महाराज, महाराज धृतराष्ट्र ने એના હિતની વાત સમજાવે છે. વિદુરજી કહે છે, હે રાજા, ન રાજ્યમ પ્રાપ્તમ ઇત્યેવ વર્તિતવ્યમ અસાંપ્રતમ શ્રિયમ ય વિનયો હંતિ જરા રૂપમ ઇવોત્તમમ. સત્તા પામ્યા પછી કોઈ પણ વ્યક્તિએ મન ફાવે એમ વર્તાય નહીં, કારણ કે જે સત્તા મેળવ્યા પછી મનમાં આવે એમ વર્તે છે એની સત્તાનો વિદુરજી મહારાજ કહે છે નાશ થાય છે. તો કઈ રીતે? વૃદ્ધાવસ્થા જેમ રૂપનો નાશ કરે છે એવી જ રીતે સત્તાનો અહંકાર એની સત્તાનો વિનાશ કરતી હોય છે. બીજી વાત કરે છે કે હે મહારાજ, જે મનુષ્ય ઝાડના કાચા ફળ તોડી નાખે છે એ મનુષ્ય ફળના રસની પામતો નથી અને ફળના બીજનો નાશ કરે છે. આઈ તીન વડીલ અને રાજાની જ વાત છે. કાચા ફળને તોડવાથી રસ પણ મળતો નથી અને બીજ પણ બચતું નથી, પણ જો ફળ પાકી જાય તો બે કામ થાય. એક તો ફળનો રસ મળે અને બીજ પણ સચવાય. રાજાને ભલામણ કરે છે, હે મહારાજ, કોઈ પણ વ્યક્તિની પાસેથી તમે સંપત્તિ ગ્રહણ કરો અથવા તો ટેક્સ જેને કહેવામાં આવે છે, કર, એવી વ્યક્તિ પાસેથી જ તમે ગ્રહણ કરો કે જે કર આપી શકવા માટે સમર્થ હોય. બહુ અદ્ભુત વાત કરે છે કે યસ્તુ પક્વમ ઉપાદત્તે કાલે પરિણતમ ફલમ. જે મનુષ્ય વખતસર જ્યારે ફળ પાકી જાય પછી જ લે છે એનું રાજ્ય અને એનું શાસન બહુ લાંબુ ટકતું હોય છે. પ્રજાને માથે નકરો કર જ નાખ્યા કરે, કર જ નાખ્યા કરે. પ્રજા જ ન કમાય તો રાજાને ક્યાંથી આપે? એ રાજાએ સુખી નથી થતો અને પ્રજાએ કંગાલ અને ભિખારી રહી છે. જેની પ્રજા ભિખારી હોય એ રાજા શું કાઢી લે, બોલો? એટલે અહીંયા એમ કહે છે કે હે મહારાજ, રાજા મહારાજાઓએ ક્યારેય વેપારી લોકોને દુઃખી ન કરવા, એને કષ્ટ ન આપવું, એને હેરાન ન કરવા. એમ ઘરના વડીલ હોય એને પણ એના હાથ નીચે રહેનારા છોકરાઓ પરિવાર એને ખોટી રીતે પરેશાન કરવા નહીં. ખોટી રીતે પરેશાન કરવામાં આવે તો આપણી યુનિટી હોય એ વિખાઈ જાય સહજ રીતે. એટલે રાજાને કહે છે કે હે મહારાજ, બુદ્ધિશાળી મનુષ્ય કોઈ દિવસ વેપારીને પીડતો નથી, કારણ કે જો વેપારી સમૃદ્ધ અને સ્વતંત્ર અને વ્યવસ્થિત હશે તો પ્રજાને ગમે ત્યાંથી અનાજ લાવીને આપશે. પણ વેપારીને તમે ખોટે ખોટા ભાજભાતના કાયદાઓ, ભાજભાતના કાગળિયા, ભાજભાતની ઉપાધિ કરો તો બિચારો વેપારી શું કરે? જૂના જમાનાની અંદર વેપારીઓ વિદેશમાંથી અનાજ લઈ આવતા હતા, વિદેશમાંથી કપડાં નાતે બધું લાવીને દેશની અંદર આપતા હતા. હવે એને જ તમે બારણા બંધ કરી દો એક પરિસ્થિતિ એવી હતી, ટ્રાવેલિંગ ઓછું હતું ત્યારે થોડાક પ્રદેશમાં દુકાળ પડે તો લોકો મરી જતા હતા. આખા દેશમાં દુકાળ નહોતો પડતો. આ 69 કાળ મહારાજ વખતે 56 કાળ ને બધું પડ્યું, કેટલા પ્રદેશમાં પડ્યું? બહુ ઓછા પ્રદેશમાં. બીજા રાજ્યો સમૃદ્ધ હતા. કેટલા લોકો મરી ગયા, લાખોની સંખ્યા. મરી ગયાનું મેઇન કારણ એ છે કે વેપારીઓ નહોતા, ખબર નહોતી પડતી. આજે ગમે ત્યાં ગમે એટલો કાળ પડે, માણસ ભૂખ્યો ન મરે. કારણ કે સમાજ હોશિયાર થઈ ગયો છે. આજે પાણી વગર કોઈ મરી જાય એવું બને ના બને. એ વખતે અરે 5 ગામમાં વરસાદ નહોતો હોય તો 5 ગામના કેટલા ઢોરા મરી જાય, કેટલી મોટી ઉપાધિ હતી. એટલે અહીંયા વિદુરજી મહારાજ કહે છે કે હે રાજા, રાજાએ સમાજની પાસેથી એવી રીતે ટેક્સ લેવો કે જેવી રીતે બગીચામાં રહેલો માળી પુષ્પોની સાથે અને વૃક્ષોની સાથે વ્યવહાર કરે છે. માળી છે એ વૃક્ષોને પાણી પાય છે, ખાતર નાખે છે, ધ્યાન રાખે છે, ફળ આવે અને ફૂલ આવે એટલે એને ચૂંટી લે છે. પણ માળીએ કોઈ દિવસ વૃક્ષોની સાથે અને બગીચાની સાથે કઠિયારાના જેવો વ્યવહાર ન કરવો. કોલસા પાડવાવાળો હોય એ વ્યવહાર કેવો કરે વૃક્ષની સાથે? મૂળમાંથી ઝાડને કાપી નાખે, એને કોલસા પાડે. એ વૃક્ષ ફરીને એને કામ ન લાગે, એના ફળ કામ ન લાગે, એના ફૂલ કામ ન લાગે. એટલે અહીંયા વિદુરજી મહારાજ બહુ સરસ મજાની વાત સમજાવે છે કે બગીચાના માળી બગીચાના ઝાડ ઉપરથી ફળ ફૂલ વીણે છે પણ ઝાડના મૂળને કાપતો નથી. આમ રાજાએ માળીની જેમ વર્તવું પણ કોલસા પાડનારાની જેમ વર્તવું નહીં. આજે આપણા દેશની અંદર ટેક્સ વેટ આ તો અતિ પડતા થવા માંડ્યા, એટલે લોકોને ટેક્સ ચોરી કરવી પડે છે, ચોપડા 2 પ્રકારના બનાવવા પડે છે. સરકારની નીતિ જેટલી ખરાબ થાય એટલી સમાજની પરિસ્થિતિ વિચિત્ર થવા માંડે. આજે કોઈ સારા માણસને સારી ફેક્ટરી કે કંપની નાખવી હોય તો કેટલી બધી ઉપાધિ હોય, ભજભજના કાગળિયા કરવા. લોકો કંટાળે કે આલનભાઈ આપણે આ કાંઈ કરવું નથી. એટલા માટે અહીંયા આ રાજાઓને માટે બહુ અદ્ભુત કામનું છે. અને એમ કહે છે હે મહારાજ, મધમાખી જેમ પુષ્પમાંથી પરાગને ચૂને છે એવી રીતે રાજાએ લોકોની પાસેથી થોડા થોડા પૈસા લઈ અને પોતાના ખજાનામાં જમા કરવા અને દેશની માટે વાપરવા, પોતાની માટે નહીં દેશની માટે વાપરવા. પહેલાંના રાજાઓ હતા બહુ અમુક સારા હતા, એ ટેક્સ લેતા હતા તો એમાંથી પોતાનો પગાર લેતા હતા, ખજાનો તો પ્રજાની માટે રાખતા હતા. એને કંઈ પોતાનું સ્વતંત્ર કામ કરવું હોય, પોતાના છોકરાઓનું હોય, પોતાના રાણીનું હોય, પોતાની કંઈક અંગત વ્યક્તિનું કામ, તો પોતાના પગારમાંથી વાપરતા, પણ રાજ્યના ખજાનામાંથી કંઈ વાપરતા નહોતા. આજે તો જે કંઈ થાય છે એ દેશની તેજુરીમાંથી થાય છે, નેતાઓ પોતાનું કંઈ કાઢતા નથી. એટલે અંતે ભાર તો પ્રજા માટે જ છે ને. હે, મોટા મોટા ફંક્શનો કરે પોતાના વ્યક્તિત્વના બધાને હું આમ છું દેખાડવા માટે, પણ ખર્ચો કોણ કરે? પ્રજા જ કરે છે, સમાજ કરે છે, એને કંઈ ખરું? એટલે અહીંયા વિદુરજી રાજનીતિ બહુ સરસ બતાવે છે. આગળ વાત કરે છે, પ્રસાદો નિષ્ફલો યસ્ય ક્રોધસ ચાપી નિરર્થકમ નતમ ભરતારમિચ્છંતિ ષઠ્યમ પતિમ ઇવ સ્ત્રિયઃ. એમ કહે છે કે જેમ નપુંસક પુરુષને સ્ત્રી ત્યાગ કરી દે છે, એવી રીતે નિર્બળ માણસને, નિર્બળ રાજાઓનો પણ પ્રજા ત્યાગ કરી દેતી હોય છે. જેના ક્રોધના કારણે આપણને કોઈ પણ પ્રકારની ખોટ ન જવાની હોય અને જેના રાજીપાના કારણે આપણને કોઈ પણ પ્રકારનો ફાયદો ન થવાનો હોય, તો એને હાથ જોડવાનું કોઈ કામ જ નથી. એને હું હાથ જોડ કરવાનું? એ રાજી થાય તો આપણને કઈ ફાયદો નથી થવાનો, અને કદાચ ખીજાઈ જાય આપણામાં તો આપણને કઈ નુકસાન નથી જવાનું. તો એને વખાણી કરવા નહીં, એને હાથે જોડવા નહીં, એની વાહવાહી કરવી નહીં. આ વ્યવહારિક વાત બતાવી છે. તમે ઓલા શંખની વાત સાંભળી છે? એક કોઈ દ્વારિકા કેમ તીર્થયાત્રા, બહુ સારો ભગત ગયો, બિચારો ગરીબ માણસ, ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાને એને એક એમ કહેવાય છે કે શંખલી આપી, અને એમ કીધું જા લઈ જા, દરરોજ સવારે પૂજા કરજે, પૂજા કરીને અને પછી આની પાસે માગજે, એટલે તને રોજ એક રૂપિયો આપશે. કેટલો? દરરોજ એક રૂપિયો આપશે, વધારે નહીં આપે. રાજી થઈ ગયો આ માણસ બિચારો, પ્રભુ બહુ સારી કૃપા કરે, બહુ મુશ્કેલીમાં છું, શંખલી લઈને આવ્યો, રોજ પૂજા કરે, દ્વારિકાનાથને યાદ કરે, સિંહાસન ઉપર પધરાવીને અગરબત્તી કરીને અને પછી હાથ જોડી અને પ્રાર્થના કરે. પ્રાર્થના કરે ને એટલે એમ કે હે શંખ, મને એક રૂપિયો આપ, એટલે એમાંથી એક રૂપિયોને મળે. હવે બાજુમાં એક કાબો માણા, જબરો, એની પાસે આવડો મોટો શંખ, પણ લપોડ શંખ, એ બોલે ખરો, શંખ રે શંખ, પાંચ રૂપિયા આપ, ત્યારે શંખ કે પાંચ હું લેવા, લેન દસ, હા પાંચ હું લેવા, લેન દસ, બોલે ખરો. આ શંખલી વાળો સાંભળે, એટલે આ શંખલીને જ મને રોજ એક રૂપિયો મળે, પણ આ બાજુવાળાને તો ઓલો પાંચ માગે ને દસ આપે, દસ માગે ને આજે મારે દસની જરૂર છે, દસ રૂપિયા આપ, તો ઓલો એમ કે દસ હું લેવા, લેને વી દહે હું થવાનું. ઓલો કાબુ માણા હતો ને એને ખબર પડી કે આ શંખલી લાવ્યો. એક દાડો જઈને કીધું કે અડલા બદલી કરવી? તે કે સેન્યારે, મારી પાસે મોટો શંખ છે, એમ માગીને એના કરતા ડબલ જ આપે. હું વાત કરો? તે કે હા, તમે બહુ ગરીબ છો, મને તમારી ઉપર દયા આવી, તમે ભગવાનના ભગત છો, આ શંખલી મને આપી દો અને આ શંખ તમે લઈ જાઓ. પણ કે હારું, એમ તમે આટલા બધા? તો કે હા, હું ઉદાર છું, મને બીજો મળી રહે. તો કે હારું, લાવો બદલી કરી. એટલે શંખલી લીધી, આ લપોડ શંખ આપ્યો, અને આ ભાઈ તો બારીગામ જતા રહ્યા શંખલી લઈ. બીજા દાડે સવારે પૂજા કરી, પૂજા કરીને અગરબત્તી કરી, અગરબત્તી કરીને દીવો કર્યો, અને દીવો કરીને પ્રાર્થના કરી, પ્રાર્થના કરીને કે હે શંખ, મારે આજે પાંચ રૂપિયાની જરૂર છે, આપો પાંચ રૂપિયા. ત્યારે શંખ બોલ્યો, અરે પાંચ શું કરવા છે, લેને દહ કે છે. બોલ્યો ખરો, આખો દિવસ કાંઈ મળ્યું નહીં. બીજે દિવસે પૂજા કરી, બીજે દિવસે એને કીધું, આજ તો મારે બહુ જરૂર છે, પાંચ રૂપિયા આપો. અરે પાંચ શું કરવા, લેને દહ. પણ નીકળ્યું કાંઈ, ત્યારે ઓલા ભાઈએ કીધું કે તમે કહો છો ખરા, પણ આપતા તો નથી. ત્યારે ઓલી મારી નાનીવડી શંખલી હતી એ આપતી હતી તો ખરી. ત્યારે એણે એવું કીધું કે મારું નામ છે ને લપોડસંગ છે, ખાલી બોલ્યા કરું, કરું નહીં કાંઈ. આ ઘણા લપોડસંગ જેવા હોય, વાતું કરી નાખે, બ્રહ્માંડ ફાડી નાખે એવી પણ હોય. જય સ્વામિનારાયણ કયો. એટલે અમારા કવિએ સંસ્કૃતમાં એવી વાત કરી, રે રે ચાતક સાવધાન મનસા મિક્ષણમ શ્રૂયતામ. ચાતક પક્ષી આવે ને એને સંબોધીને કવિએ બહુ સરસ શ્લોક કીધો છે. ચાતક પક્ષી હંમેશા આકાશમાંથી પડતું પાણી જ પીવે, ધરતીનું પાણી કોઈ દડો ન પીવે. વરસાદ વરસે ત્યારે મોઢું આમ કરીને બેસી જાય, પાણી પી લે, 8 મહિના તરસ્યું રહે, 4 મહિનામાં જેટલો વરસાદ પડે એટલું પાણી પીવે, તરસ્યું મરી જાય, પણ પૃથ્વી ઉપર પડેલું પાણી એ ચાતક પક્ષી ન પીવે એવું આપણા શાસ્ત્રો કહે છે. તો વાદળા થાય ને એટલે જોઈને બૂમો પાડ્યા જ કરે, વખાણ કરે વાદળા. એટલે કવિ જોઈ ગયા એટલે કવિએ કીધું, રે રે ચાતક સાવધાન મનસા મિત્ક્ષણમ શ્રૂયતામ. હે ચાતક સાંભળ, જે વાદળાને જોવે ને એ બધાએ વાદળાને પ્રાર્થના કરવાની જરૂર નથી. કેચિત ગર્જંતિ વૃથા, અમુક વાદળા તો જે બહુ અવાજ કરે છે ને એ તો ખાલી ગાજા જ કરે ખોટા ખોટા, એ વરસાદ નથી વરસાવતા. કોક વાદળા જ એવા હોય છે કે જે વરસાવે, સમજાણું, એમ જે બહુ ગરજતા હોય ને એ વરસે ઓછા, અને જે વરસી જાય ને એ બહુ ગરજે નહીં. એટલે અહીંયા એ જ વાત વિદુરજી કહે છે, હે મહારાજ, કે જે ડાહ્યો માણસ હોય, ડાહ્યો માણસ, તે કોઈ પણ કાર્યનો ઝટ, વ્યવહારિક કાર્ય હોય એનો ઝટ આરંભ ન કરી દે, થોડોક વિચાર કરે. બે સારા માણસને પૂછે, બજાર જોવે, સમય જોવે, અને પછી એનો આરંભ કરે. આ એટલા માટે મહારાજે પણ આ વાત હરિભક્તોને કહી કે વ્યવહારિક કામ હોય તો એ તત્કાલ કરવું નહીં. કેવી સરસ મજાની વાતો આપણને શાસ્ત્રો સમજાવે છે. અને આજે ઘણી વખત માણસને પસ્તાવવું પણ પડે છે, ફટાકે કરી નાખ્યું હોય આ જોયા જાણ્યા વગર, તો માણસને બહુ પસ્તાવવું પડે છે. ત્યાં બીજી વાત કે રુજુ પશ્યતિ સર્વમ ચક્ષુષાનું પીબંતી વહ, જે રાજા પોતાની પ્રજાને સ્નેહભરી દ્રષ્ટિથી જોવે છે, ઓછું બોલે છે અને રુજુ સ્વભાવનો છે, રુજુ એટલે સરળ અને સહજ સ્વભાવનો છે, એ રાજા કંઈ એવા બધા મોટા કામ ન કરે તોય પ્રજા એને જ ચાહે છે. અક્કડ સ્વભાવના વ્યક્તિને કોઈ ચાહતું, રુજુ સ્વભાવ હોય, બધાને પ્રેમભરી દ્રષ્ટિથી જોતા હોય એને બધાએ ચાહે. આપણે બધાએ પણ આ વાત આપણા હૃદયમાં ઉતારવા જેવી છે. જે રાજા નેત્ર, મન અને વાણી અને કર્મ એ ચાર પ્રકારથી પ્રજાને પ્રસન્ન રાખે છે, તેના ઉપર પ્રજા કાયમ રાજી રહી છે. આપણે છે ને કોકને જોઈએ ને ત્યાં એને ખબર પડી જાય કે આ મારી ઉપર ખીજાયેલા છે, ખબર પડી જાય. એટલે અહીંયા એમ કહે છે કે માણસ કદાચ કોઈની ઉપર નારાજ થઈ ગયો હોય કોઈ કારણસર, તો એને દ્રષ્ટિથી એવી રીતે ન જોવો કે એને ખબર પડી જાય કે આ મારી ઉપર નારાજ છે. આ મોઢા ઉપર એવો ભાવ ન આવવો જોઈએ. અને મોટા માણસ છે વધારે તો રાજી જ રહેવું, અહીંયા વિદુરજી કહે છે કે તમે પ્રજાના કારણે છો, તમારા કારણે પ્રજા નથી. સમજાય? પ્રજા છે એટલે રાજા છે, રાજા છે એટલે પ્રજા નથી. ભાઈ પ્રજા તો છે છે ને છે જ. નેતા ક્યારે થાય? સમાજ હોય તો જ નેતા થાય, અને નેતા કદાચ ન હોય તો સમાજ વિખાઈ જાય. ના વિખાય. જો સમાજ નેતાથી વિમુખ થઈ જાય, એનાથી નારાજ થઈ જાય, તો નેતાને કાઢી નાખે. પણ નેતા સમાજને નથી કાઢી શકતો. આજે તો લોકશાહી છે, આજે આપણને એક ન ગમ્યો તો બીજાને વોટ આપી. એટલે રાજાને અહીંયા બહુ સરસ મજાની વાત કરે છે કે નેતાએ કાયમની માટે પોતાના પોતાની પ્રજાનો ખ્યાલ રાખવો. એટલે આપણે પણ આપણા પરિવારનો અને બધાનો ખ્યાલ રાખવો. પછી અહીંયા બીજી વાત કરે છે કે જે રાજાને પોતાના બાપદાદાનું મળેલું રાજ્ય છે, પહેલાં તો એ જ હતું ને બધું, પોતાના બાપદાદાનું જ રાજ્ય પ્રાપ્ત થયું હોય, છતાં જો અન્યાયથી વર્તતો હોય તો વાદળાઓ, વાયુ જેમ વાદળાઓનો નાશ કરી નાખે છે, એમ પ્રજા રાજાનો પણ નાશ કરી નાખે છે. પરંપરાથી મળ્યું હોય કે આ મારા બાપાની ગાદી છે મને મળે, અને તોય જો મન ફાવે વર્તન કરે, સારું વર્તન ન રાખે, તો વાદળાઓ, આ વાયુ એટલે પવન, વાદળાને જેમ વીખી નાખે એમ સમાજ રાજાને પણ વીખી નાખતો હોય છે. એટલા માટે રાજાએ સત્યથી ચાલવું, અથવા સત્યમ સંત્યજો ધર્મમ ધર્મમ ચાનુતિષ્ઠતિ, રાજાએ કોઈ દાડો સત્યરૂપી ધર્મનો ત્યાગ કરવો નહીં. કારણ કે ધર્મેણ જયતિ લોકાન, ધર્મથી જ માણસ લોકનો જય કરી શકે છે. તમે કપટથી સમાજને વશ નહીં કરી શકો, સત્યથી જ સમાજ વશ થશે, ધર્મથી જ સમાજ વશ થશે, અધર્મથી કોઈ દાડો વશ થઈ શકે નહીં. બહુ અદ્ભુત વાત આપણી બધાની માટે. સમાજના મોભી હોય, સંસ્થાના વડીલ હોય, રાજકારણમાં વડીલ હોય, એ બધાની માટે બહુ સરસ વાત કરે છે. જેમ વૈજ્ઞાનિક લોકો હોય છે, એ પથ્થર અને ધૂળમાંથી સોનું કાઢેલી, એવી જ રીતે રાજાએ, કોઈ મોભી વ્યક્તિએ ગાંડા લોકોના પ્રલાપમાંથી અને છોકરાના બડબડાટમાંથી પોતાના વ્યક્તિત્વનો સાર કાઢી લેવો. સમજાણું? આપણને બધી માટી લાગે, પણ જેને ખબર પડે છે એ આમાંથી સોનું ગોતી લઈશ. શેરીમાં છોકરાઓ બોલતા હોય, અથવા તો ગાંડા લોકો પ્રલાપ કરતા હોય, તો એ તો ગાંડીઓ છે, બોલ્યા કરે, એમ માનીને કાઢી ન નાખવું. ગાંડો માણસ ક્યારેય પોતાની બુદ્ધિથી બોલતો જ નથી હોતો, યાદ રાખજો બધાએ. ગાંડો માણસ અને છોકરા શેરીઓમાં રમતા હોય, એ કોઈ દાડો પોતાની બુદ્ધિથી નથી બોલતા હોતા. એ કોઈ લોકો ચોરે ચૌટે વાતો કરતા હોય સારા માણસો, અને એ ગાંડો સાંભળી જાય એટલે એ સમાજમાં બોલતો હોય. ઓલાને અક્કલ છે એટલે સમાજમાં જ્યાં ત્યાં બોલતા નથી, આને અક્કલ નથી એટલે બીજા લોકોની સાંભળેલી વાત જ્યાં ત્યાં બોલ્યા કરે. પછી ઘરમાં વડીલો છે, એ રાજાની બીકથી, વડીલોના બીકથી, કોઈ મોભીની બીક, મોભી માણસના બીકથી બહાર નથી બોલતા. કારણ કે એમ થાય કે આપણને નડશે, આપણે નથી બોલવું, ભાઈ હું લેવા બોલી. પણ ઘરની અંદર મા બાપ વાત કરતા હોય, કાકા કાકી વાત કરતા હોય, એને નાના નાના છોકરા સાંભળી જાય, તો છોકરાને જ ક્યાંય બુદ્ધિ નથી હોતી કે આપણને નડવાનો છે. એટલે એ શેરીઓમાં બોલે. શેરીમાં છોકરાઓ દ્વારા બોલાયેલી વાત જો રાજા સમજી શકે, એમાંથી સાર લઈ અને પોતાનું વર્તન જો સુધારે તો સફળ થાય. એટલે એક કહેવત પડી છે, ઘરમાં બોલે ડોકરા ને બહાર બોલે છોકરા. ઘરમાં મોટા માણસો બોલ્યા હોય એ જ તેને બહાર બોલાતી હોય વાત. એટલે રાજાએ અને વડીલ લોકોએ, સંસ્થાના વડીલ હોય એણે આવા લોકોના બડબડાટમાંથી પણ એવો સાર લઈ લેવો અને પોતાનું જીવન સુધારી લેવું. કેવી રીતે કરવું? તો જેમ છિલોંશ વૃત્તિથી લોકો જીવતા હોય છે, પહેલાંના જમાનામાં મોટા મોટા ઋષિઓ થઈ ગયા, એક કણાદ ઋષિ થઈ ગયા, એ કોઈ દાડો ભિક્ષા નહોતા માગતા. ખેતરમાંથી ખેડૂતો ખેતી કરીને ખળા લઈને ઘરે આવી જાય, પછી ખેતરમાં જે દાણા પડ્યા હોય, ઘઉં હોય, બાજરો હોય, સિંગ હોય, આપણે જેને હલો કરીએ એમ કે છોકરા હલો કરે, એમ રાજાએ ગાંડાઓ પાસેથી, છોકરાઓ પાસેથી શેરી અને ચૌટેથી સલો કરવો. એનો હલો કરવો કે મારા વિશે સમાજનો અભિપ્રાય શું છે, સમજાય? માત્ર ને માત્ર આપણે આપણા માં જ ન રહેવું, આપણી જાતને, આપણા વ્યક્તિત્વને સમાજરૂપી અદાલતની અંદર ક્યારેક પેશ કરવી, ખ્યાલ આવે કે સમાજ, લોકો આપણા વિશે શું કહે છે. લોકો કંઈ કહે છે એને ખાલી બડબડાટ માની આપણે અનદેખી ન કરવી, સમજાય છે ને મારી વાત? આ વિચારવું કે મારે મારામાં શું સુધારો કરવા જેવું છે. બહુ સરસ મજાની વાત અહીંયા કરે છે કે રાજાએ આવી રીતે શિલોંશ વૃત્તિ કરીને પોતાનું રાજ્ય ચલાવવું. હે મહારાજ ધૃતરાષ્ટ્ર, ગાયો જેમ ગંધથી જુએ છે, ગાય હોય ને એ ગંધથી જુએ, એ સર ગંધે ને ગાવ પશ્યંતી વેદે પશ્યંતી બ્રાહ્મણા. ગાય સૂંઘી સૂંઘીને જોવે, ખાય, ચાલે. બ્રાહ્મણો વેદથી જોવે છે, બધાને આંખ અલગ અલગ હોય છે. ચારે પશ્યંતી રાજા, રાજાએ પોતાના દૂતો દ્વારા જોવું. સામાન્ય માણસ નેત્રથી જોવે છે, રાજા પોતાની આંખથી નથી જોતો, રાજા પોતાના દૂતો દ્વારા જોવે છે, જેને આપણે CID કહીએ છીએ અથવા તો ગુપ્તચરો કહીએ છીએ. રામ ભગવાનને જે સમાચાર સાંભળ્યા એ તો ગુપ્તચર દ્વારા જ સાંભળ્યા. એટલે રાજાએ કંઈ પોતે જ્યાં ત્યાં ફરવાનું હતું, પણ હા એને ફરવું હોય તો ગુપ્ત વેશ ધારણ કરીને ફરે. હવે તમે તો અમતાય આંધળા છો, તમે તો બહાર જવાના નથી, એટલે તમારે તમારા ગુપ્તચરો દ્વારા તમારે તમારી અને તમારા પરિવારની પરિસ્થિતિ જાણવી. દુર્યોધન વિશે સમાજ શું કહે છે, તમારા વિશે લોકો શું બોલે છે, એ બધું તમારે જોવું. હવે પ્રજા વિશે એક વાત આવે છે કે જે ગાય અથયા સુદુહા રાજન નૈવતામ વિતુદંત્યપે, જે ગાય શાંતિથી દોવા દે એને જાજો માર પડતો નથી. માર જ ન પડે, સમજો, વ્યવસ્થિત દોવા દે ગાય એને માર પડે. પણ અહીંયા એમ કહે છે કે જે ગાય ખાણ ખાઈ જાય, ઘાસ ખાઈ જાય, જે નાખો એ બધું ખાઈ જાય, પણ દોવા માટે જાય ત્યારે પગ ઉછાળે ને પાટું મારે તો એને બહુ બધો માર પડે. દોવા તો દેવું જ પડે છે, જોવો ભાઈ, મારે ખાવાનું અને દૂધી આપવાનું. એટલે જે પ્રજા સરળ હોય, સહજ હોય, એને જાજો માર પડતો નથી. આ સ્વામી એક બહુ સરસ મજાની દ્રષ્ટાંત આપ્યું એ કે તમારા વ્યવહારમાં ફરક પડી જાય, તમારી દુકાનો વધી જાય, તમારી ફેક્ટરીઓ વધી જાય, તમારે ત્યાં ગાડી બંગલા થઈ જાય, અને તે છતાં તમે સરકારને ટેક્સ ન ભરો, અને પછી કોઈ ટોળું અણધાર્યું આવીને ઊભું રહે ને મેથી પાક ખાવો પડે અને પૈસા આપવા પડે ને બધું જાય, એ કરતાં તમારે ટેક્સ ભરી દેવો. હા, આપણને મળ્યું છે તો આપણે આપવાનું છે, ન મળ્યું હોય તો શું આપવાનું. સરકારનો ટેક્સ જે નથી ભરતા એ મોટા ગુનેગાર અહીંયા વિદુર નીતિમાં બતાવ્યા છે. એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું સ્વામી. એક માણસે કોઈકને વાડીમાંથી મરચાની ચોરી કરી. શેની? મરચાની. માલિક જોઈ ગયો, ઠેલીમાં મરચા હારા હારા બહુ મસ્ત હતા, મોટા સરસ મજાના, લાલ ઘઉં જેવા, આમ નીકળીએ ને મન આમ આંખ તણાઈ જાય. અને રાજાને ફરિયાદ કરી, લઈ ગયો રાજા પાસે પકડી, મહારાજ આને મારા ખેતરમાંથી મરચાંની ચોરી કરી છે, આને દંડ કરો. રાજા કે ભાઈ કેટલા મરચાં ચોર્યા, ક્યાં છે? ઠેલી હારે જતી. આ રહી મહારાજ આ ઠેલી, ઠલવો કે છે. મરચા ઠેલવા, 100 મરચા નીકળ્યા, 100. રાજા બહુ સારો અને ધાર્મિક વ્યક્તિ હતો, એણે કીધું કે ચાલો ભાઈ આને એક જ દંડ, જે તે ચોરી લે મરચા છે ને એ ખાઈ જા, એ તારો દંડ, એકલા મરચા ખાઈ જા કે લુખા. અને જો મરચા ન ખાવ હોય તો 100 રૂપિયા દંડ આપી દે. અત્યારે નથી કા જેલમાં જાવ ને કા પૈસા ફેરતો, એ કે કાં 100 રૂપિયા દંડ આપ અને કાં આ હોય હો મરચા અહીં ને બેઠો બેઠો ખાઈ જા. બોલો કે મરચા ખાઈ જાઓ પણ દંડ ન આપો. તો સારું ખાઈ જા. હવે તીખા બહુ હતા, ખાવાની શરૂઆત કરી. હા, બે પ્રકારના મરચા હોય ને, ઘણે તીખા હોય ને ઘણે મોળા મહ હોય. હા, તો મરચા ખાવાની શરૂઆત તો કરી પણ ખવાય. 20-25 મરચા ખાધા પણ પછી તો આમ લાયે લાયે લાગી, રોવાટે રોવાટે શરીર પેટ બળવા માંડ્યું, પરસેવે રેબ જેબ થઈ ગયો, હાથ જોડીને કે મહારાજ મરચા નહીં કહેવાય, તો એક કામ કર, 100 ફટકા ખા અને કા 100 રૂપિયા દંડ આપી દે. કે 100 ફટકા ખાવ કે મરચા જ ન ખાઈ એ કયો, 15-20-25 ખાધા, 100 ફટકા ખાવ. જલ્લાદ ઊભો તો આવ્યો, ઓલી ચાબુક આવે નહીં આવતી એ લઈ ધડાધડ દેવા માંડ્યો. હો, 20-25-30-35 અને 40 જ્યાં થયા ને તો લોહી લુવા, મહારાજ મહારાજ આ મારાથી સહન નહીં થાય, હું 100 રૂપિયા ભરી દઉં છું. લો, મરચાઈ ખાધા, ફટકાઈ ખાધા અને 100 રૂપિયા તો પાછા ભરવા જ પડ્યા. સમજાણું? એમ દુકાન હારી થઈ જાય, ફેક્ટરી બહુ મસ્ત થઈ જાય, આપણી પાસે મારુતિ વાન ઓલી મારુતિ હોય ફંટી, એના બદલે હે મોટી મોટી BMW ગાડી આવી જાય, અને તોય આપણે ટેક્સ ન ભરીએ, પછી શું થાય ખબર છે? એક દંડને બદલે 3-3 ભરવા પડે. બહુ સરસ મજાની અહીંયા વાત કરે છે કે પ્રજાએ કરની ચોરી ના કરવી. જે ગાય સરળતાથી દોવા દે એને કોઈ દાડો માર પડતો નથી, પણ જે ગાય સરળતાથી દોવા નથી દેતી એને માર જ ખાવો પડે છે. જે લોઢું સરિયો સરળતાથી વળી જાય એને કોઈ દાડો કોઈ તપાવતું નથી, પણ જે સરિયો વળતો નથી એને તો અગ્નિ સહન કરવી પડે છે અને પછી વળવું પણ પડે છે. હે મહારાજ, સત્યથી જ ધર્મનું રક્ષણ થાય છે, અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય છે. સત્ય બોલીએ તો ધર્મ સચવાય, અને રોજ અભ્યાસ કરીએ તો વિદ્યા સચવાય. આ નીતિશાસ્ત્ર છે એટલે આમાં બધી જ વાત આવે. બહુ સરસ વાત કરે છે, મૃજિયા રક્ષતે રૂપમ કુલમ વૃત્તેન રક્ષતે. ચોળી ચોળી નાવાથી રૂપનું રક્ષણ થાય. એ વખતે કોઈ બહુ નાતા નહોતા, નાય તો એ આમ ડૂબકી મારી નીકળી જતા, એટલે વિદુરજી બહુ, આ ધર્મશાસ્ત્ર નથી કે આ ભક્તિશાસ્ત્ર નથી. ભક્તિશાસ્ત્ર હોય તો આમાં એવી વાતો આવે કે આ બધું ત્યાગ કરી અખંડ ભગવાનનું ભજન કરવું એ ભક્તિશાસ્ત્રનું લક્ષણ છે. ધર્મશાસ્ત્રનું શું લક્ષણ છે ખબર છે? ભાઈ આમ કરશો તો તમે ફલાણા નરકમાં જાઓ, આવું ખોટું કામ કરશો તો તમે રૌરવ નરકમાં જાઓ, સોનાની ચોરી કરશો તો તમે કુંભી પાકમાં પડશો, આવું બધું ધર્મશાસ્ત્રમાં આવે. આ નીતિશાસ્ત્ર છે એટલે માત્ર ને માત્ર આમાં માનવતાની વાત આવે. કેમ સમાજની અંદર તમે વ્યવસ્થિત રહી શકો, શરીર કેમ તમારું સચવાય, વ્યવહાર કેમ તમારો સચવાય, તમારું મોભું કઈ રીતે સચવાય, એ જ વાત આમાં પહેલેથી એ જ આવે છે ને. શરીર ચોળી ચોળી નાવાથી રૂપનું રક્ષણ થાય છે. ચોળીને નાવાથી, ગરમ પાણીથી ચોળીને નાહીએ, તેલ ચોળીને નાહી તો વા પણ ન આવે એવું પણ અહીંયા કહે છે. જે એમ નામ નળ હેઠે બેહીને નીકળી જતો હોય એના પગ બંધાઈ જાય, હાથ બંધાઈ જાય અને વા આવે એટલે માણસ અમથો કદરૂપો થઈ જાય. હા, વાંકો વાંકો વાલે, હાલી ના કે લાકડી લેવી પડે. એટલે આ બે વાત અહીંયા, એક તો આપણું સ્વાસ્થ્ય જળવાય, આ બધું જળવાય, એટલા માટે અહીંયા વિદુરજી કહે છે કે ચોળી નાવાથી રૂપનું રક્ષણ થાય છે. અને કાયમની માટે માપવાથી, માપવાથી એટલે દેખરેખ રાખવાથી ધાન્યનું એટલે અનાજનું રક્ષણ થાય છે. આપણે એક ટીપણામાં અમજો ઘઉં ભરી દીધા અને પછી કોઈ દાડો જોઈએ જ નહીં, ધ્યાન જ ન રાખીએ તો ક્યારે ખલાસ થઈ જાય એનું કંઈ નક્કી. એટલે અનાજનું પણ ધ્યાન રાખ્યા કરવું પડે. હળી ન જાય, ખૂટી ન જાય, ખૂટી જાય પછી એકદમ કે એ પહેલાંના જમાનામાં હતું કે હેઠે કાણું રાખતા ને ઉપર ઢાંકણું રાખતા, કાઢ્યા જ કરે, કાઢ્યા જ કરે, ઉપર કોઈ દાડો જોવે નહીં તો ક્યારે ખૂટી જાય ને ક્યારે ઉપવાસ કરવાનો વારો આવે કે નક્કી ખરું. ડાંગરવામાં મહારાજ ગયેલા જતનભાઈ ને ત્યાં, એના બાપુજીનું નામ બહુ સરસ ભૂલી ગયો, તે મહારાજ ડાંગરવા રહેતા જ ત્યાં. તો ભાવ જતનભાઈ તો એટલા ઉદાર, દૂધની રેલમ છેલ, દહીંની રેલમ છેલ, ઘીની રેલમ જેલ. મહારાજે એક વખત એવું કીધેલું, જતન જો દૂધ ને દહીં ખૂટવા ન દે ત્યાં સુધી તારે ત્યારે હું મહારાજ ન ખૂટવા દઉં. તે સ્વામિનારાયણ ભગવાનને દૂધના ડેગડા ને દહીંના ડેગડા જતનભાઈ આપે ને તે મહારાજ પથ્થરમાં ન નાખે એના કરતાં વધારે ટોળી નાખે. એટલે કોઈએ જતનભાઈને કીધું કે જતન આ તો ઢોળે છે, ત્યારે જતનભાઈ કે ઢોળતા નથી, તમને નથી દેખાતું કેશ. કોઈ ખેડૂત હોય એટલે વાવણિયામાં નાખે તો ધરતીમાં જ નાખી દે છે ને, પણ ઉગે છે ને. એમ જતનભાઈ કે આ તો મારો મહારાજ મારી માટે વાવે છે, વાવે, હા વાવે છે. આ તો મારી માટે વાવે છે. એટલે એમને એમ કરતાં કરતાં ઘણા દિવસ થયા ને, એટલે એક દાડો એના બાપાને એમ થયું કે લાઈ કોઠીમાં જોવા તો દે દાણા કેટલાક છે. એટલે કોઠીમાં જોયું તો દાણા ખૂટી ગયેલા. આ જોવાની વાત આવી ને એટલે દાણા ખૂટી ગયેલા. એટલે એક બાજુ જતનને બોલાવીને કીધું કે જતન, મહારાજ તો કેટલા દિવસથી છે, આટલા બધા હરિભક્તો આવે, આપણે એને જમાડવા પડે તો છે ને, હવે મહારાજ એમ કે ને મારે જવું છે તો જવા દેજે, રોકતી નહીં, કોઠીમ દાણા ખૂટી ગયા. એટલે મહારાજ ચોકમાં બેઠા ને સાંભળી ગયા, સાંભળી ગયા ને એટલે મહારાજે કીધું, જતન તારા બાપા શું કહે છે? દીકરી ડાય હોય ને તો કુળને ઉગારી દે. એટલે જતનભાઈએ કીધું, મહારાજ એ તો મારા બાપા એમ કહે છે કોઠીમાં દાણા ઘણા ભીરા છે, મહારાજ જો જવાનું કહે ને તો જવા જ નહીં દેતી, રોગ જે પરાયણે. એના બાપા કહે, મહારાજ દાડા ખૂટી ગયા છો. મહારાજ કે ઢાંકણું બંધ કરી દો, ક્યારેય નહીં ખૂટે, ક્યારેય નહીં ખૂટે. તો આપણા શાસ્ત્રોમાં લખ્યું કે જ્યાં સુધી જતન ફૈબા જીવા ત્યાં સુધી જતન ફૈબાને ત્યાં દાણા ખૂટ્યા જ નહીં. એ જ કોઠી, એક જ કોઠી. અને એવું કીધું છે કે એ જે સંકલ્પ કરે, ઘઉંનો સંકલ્પ કરે તો ઘઉં નીકળે, બાજરાનો સંકલ્પ કરે બાજરો નીકળે. લો, અને એટલા લોકોને જમાડ્યા, એટલા લોકોને જમાડ્યા કે એનું કોઈ માપ જ નહીં. એટલે અહીંયા વિદુરજી એમ કહે છે કે કાયમ અનાજનું પણ રક્ષણ કરવું હોય તો અનાજને જોયા કરવું, અને જે ઘોડાને ફેરવવામાં નથી આવતો તો એ ઘોડાનો નાશ થાય છે. જે ઘોડાનું રક્ષણ કરવું હોય તો તમારે ઘોડાને ફેરવો, દેખભાળ ન રાખે તો ગાયનો નાશ થાય છે, અને હરખા વસ્ત્રો ન પહેરે તો સ્ત્રીના ચરિત્રનો નાશ થાય છે. અહીંયા બાયોની માટે બહુ સરસ મજાની વાત લખી છે. અંગ દેખાય, અડધા ફડધા વસ્ત્રો પહેરે, આજની ફેશનો નથી નીકળી ભાદે ભાદને. પછી લોકો એમ કે ફલાણા ઉપર બળાત્કાર થયો, પણ તમે પહેરીને જ એવું નીકળો તો લોકો શું કરે. એટલે બહુ સરસ મજાની વિદુરજીએ વાત કરી, જે સ્ત્રીઓના અંગ દેખાય છે એ સ્ત્રીનો નાશ થાય છે. એટલે સ્ત્રીઓએ પણ અહીંયા વસ્ત્ર સારા પહેરવા, એની ભલામણ વિદુરજી કહે છે.